ते बिहासी गोद बैठाए भूपति बिहासी गोद बैठाए
भूपति बिहासी
गोद बैठाए। मां कौशल्याजी जरा पाछळ दौड्या, પ્રેમ ની એટલી તાકાત છે, દુનિયાને તો બાંધી શકે, સ્વયં પરમેશ્વરને પણ બાંધી દે. માં કૌશલ્યના પ્રેમે પ્રભુને બાંધ્યા છે, પ્રભુ રોકાણા છે, દોડતા આવી માને ભેટ્યા છે. માં કૌશલ્યને ભેટ્યા પછી બહુ સરસ વાત બતાવી, ભેટ્યા માં કૌશલ્યને પણ ભૂપતિ બિહસી ગોદ બેઠા. માની શું મહાનતા છે, પ્રભુ માને મળ્યા પણ માએ લઈ અવધપતિને આપ્યા છે. આખી આખે આખા ધૂળ થી ભરેલા છે, આખું શરીર ધૂળ થી ખરડાયેલું છે. અને કૈલાસપતિ કે ભવાની આ સ્વરૂપને જોતા બધાને ખૂબ આનંદ થયો, અને અવધપતિ પણ એકદમ પોતાની ગોદમાં પ્રભુ રાઘવને બેસાડ્યા છે, મસ્તક ઉપર હાથ ફેરવવા લાગ્યા છે, અને માથાના વાળમાં ઘૂસી ગયેલી ધૂળને પ્રભુની આજ ખેરી રહ્યા છે. અવધપતિ પોતાની જાતને બહુ બળભાગી માને છે. ઓહો પ્રભુ, તે કેટલી મોટી મહેર કરી, એક તો આટલી મોટી ઉંમરે સંતાનો આપ્યા, અને એ પણ કેટલા બધા ગુણ્યોને. અનભક્તો યાદ રાખજો, એક દીકરો હોય કે સાત હોય, પણ કયાગ્રો જો ન હોય ને તો માતા પિતાના હૃદય હંમેશા વલવલતું હોય છે. અને કયાગ્રો પુત્ર કદાચ એક હોય ને તો પણ માતા પિતાનું હૃદય આનંદથી હંમેશા ભરેલું હોય છે. તમે સહજ સમજી શકો, ગૃહસ્થ માત્ર ઈચ્છા રાખતા હોય કે અમારી ઘેરે ઠાકોરજી એકાદ બે સંતાન પુત્ર આપે, શું કામ ઈચ્છા રાખે? દુનિયામાં સારું દેખાય એટલે ના. અમે જ્યારે વૃદ્ધ થાય, જ્યારે અમારા કર ચાલતા ન હોય, ત્યારે પ્રેમથી અમારું પોષણ કરે, પ્રેમથી અમારું પોષણ કરે, એ ભાવના હોય. અને એ ભાવનાને આધીન બનીને માતા પિતા ઈચ્છા રાખતા હોય છે કે અમારી ઘેરે સંતાન હોય, અને એનું એ સંતાન જ્યારે કયાગરું ન બને ત્યારે માતા પિતાના મોઢામાંથી ઘણી ફેરી શબ્દો નીકળતા હોય છે, આના કરતા પાણા પાક્યા હોત તો સારું હતું એમ, આના કરતા પથ્થર પાક્યા હોત તો સારું હતું. કયાગરું સંતાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સંસારીને બહુ સુખ આનંદ આવે છે. અવધપતિએ જ્યારે પ્રભુ રાઘવને પોતાની ગોદમાં બેસાડ્યા છે, અને અતિ ગુણિયલ પ્રભુને જોતા અવધપતિને ખૂબ આનંદ આવે છે. કૈલાસપતિ કે ભવાની, આમને આમ સમય કેમ જાય ખબર પડતી નથી. એકવાર અયોધ્યામાં ઘટના ઘટી, એક મદારી વાંદરણ લઈને આવ્યો છે, વાંદરણ ખેલાવતો હોય, અને મિત્રોની સાથે પ્રભુ રાઘવ એ વાંદરાનો ખેલ જોવા પહોંચી ગયા, અને વાંદરાનો ખેલ જોયો અને પ્રભુને પ્રેમ થયો. આવ્યા ઘેરે, અવધપતિની પાસે આવીને અટ પકડી, મારે વાંદરા જોઈએ, બસ મારે વાંદરાની સાથે રમવું છે. અને ભાઈ ઠાકોરજી આ ભૂમંડળ ઉપર આવે ને ત્યારે તો વિવિધ પ્રકારની લીલાઓ કરે, મારે વાંદરા જોઈએ છે, મારે વાંદરાની સાથે રમવું છે. અવધપતિ ભાઈ રાજા છે તો માગે હાજર થાય, પાણી માગે તો દૂધ હાજર થાય, સવારથી સાંજા થાય ને તો હજારો વાંદરણ ઢગલો કરી દીધો અયોધ્યામાં, હજી બિયારણ ગયું નથી. બોલો, અમે ગયા હતા 3-4 વર્ષ પહેલા, અમારે એક સ્વામીના સસમા ઉપાડી ગયું, પાછા હજી નથી આવ્યા. હજારોની સંખ્યામાં વાંદરણ ઢગલો કરી દીધો, પણ તેમ છતાંય પ્રભુ રાઘવ એકે વાંદરાથી તૃપ્ત ન થયા. આ નહીં, મારે આ વાંદરણ જો, આ એ નહીં જોઈએ. એક પછી એકને દેખાડતા જાય, એક પછી એકને દેખાડતા જાય, પ્રભુ બધાની ના જ કહેતા જાય, આ વાંદરું મારે નહીં જોઈએ, આ મને નહીં ખબર પિતાજી, મારે બીજું વાંદરું જોઈએ, બીજાને દેખાડ, આ મને નહીં જોઈએ, વાંદરું જોઈએ છે પણ આ નહીં, વાંદરું જોઈએ છે પણ આ નહીં. અવધપતિ તો થાકી ગયા, મનમાં વિચાર થયો કરવું શું હવે, અને પાછા હનુમંત બસ અખંડ આનંદ કિલોલ કરે છે, અખંડ આનંદ કિલોલ કરે છે. કેમ દિવસ અને રાત્રિ જાય વ્યતીત થાય છે એની બેમાંથી એકને ખબર પણ પડતી નથી. એમાં એક દાડો ભગવાન રાઘવ પતંગ ઉડાડતા, એમ લખ્યું છે, પતંગ ઉડાડતા, પતંગ ઉડતા ઉડતા શેખ સ્વર્ગમાં પહોંચી. ભાઈ ભગવાનની પતંગ તો પહોંચે જ ને, આપણી પહોંચી જશે શેખ ધામ સુધી, જો એના દોરમાં આપણો નંબર લાગી જશે તો. આપણી જાતે તાકાત નથી ધામ સુધી પહોંચવાની, છે તાકાત? સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે નેવાનું પાણી હોય, નેવાનું પાણી એ સમુદ્ર સુધી પહોંચે? તો કે ના સ્વામી, ન પહોંચે. સ્વામી કે હું ન પહોંચે, પહોંચી જાય. નેવાનું પાણી ફળીના પાણી ભેળું ભળે, એ ફળિયાનું પાણી બજારના પાણી ભેળું ભળે, બજારનું પાણી નાના નેવડા ભેળું ભળે, નાનું નેવડું મોટા નેવડામાં ભળે, અને મોટું નેવડું નહેરમાં ભળી જાય, નહેરનું પાણી સમુદ્રમાં ભળી જાય, નેવાનું પાણી સમુદ્રમાં પહોંચી જાય. એમ આપણી તાકાત નથી પ્રભુના ધામ સુધી પહોંચીએ, પરંતુ કોઈ મહાપુરુષના જોગમાં આવી જઈએ અને એના કૃપાના પાત્ર બની જાય તો બહુ સરળ. અહીંની આપણી આજુબાજુમાં ઉડતી માખ અમેરિકા જઈ શકે? એની પાખો છે, ઉડી શકે, પણ અમેરિકા જઈ શકે? ન જાય ને. ઉડી ઉડીને કેટલીક જાય બીજી, 1 કિલોમીટર 2 કિલોમીટર, પણ માનો કોઈક અમેરિકા જાતો એને ખભે બેસી જાય તો, હા, વગર ટિકિટે વિજય ન લેવી પડે, એમને પહોંચી જાય. એમ કોઈક મહાપુરુષનો રાજીપો પ્રાપ્ત થઈ જાય, પરમેશ્વરનો રાજીપો પ્રાપ્ત થઈ જાય તો જીવાત્મા છે એક પરમાત્માના ધામ સુધી પહોંચી જાય છે. કૈલાસપતિ કે ભવાની દેવી પતંગ ઉડતા 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 શેખ સ્વર્ગમાં પહોંચી, અને સ્વર્ગમાં જ્યારે પતંગ પહોંચી, સ્વર્ગમાં પતંગ પહોંચતાની સાથે ઇન્દ્રના પુત્ર વધુઓ એને પતંગ બહુ ગમી ગઈ. મનમાં થયું, ઓહો આટલી સરસ પતંગ, આવી પતંગ તો આપણા અહીંયા સ્વર્ગમાં નથી, મૃત્યુ લોક ઉપરથી આવી આટલી સુંદર પતંગ. પતંગ એને પકડી, પ્રભુ રાઘવ ઘણો દોર ખેંચે પણ પતંગ મૂકે તો ને. મારુતિને કીધું, મારુતિ પતંગની વ્યવસ્થા કઈ કરવી પડશે, અને એના દોર મજબૂત હતા, આપણે જવા નહોતા. આવડી પતંગ તો ક્યારે તૂટારા તમામ નષ્ટ થશે, કપાળમાં ઉધ્વ પુંડ આપણે કરીએ, શું કામ કરવાનું? ભગવાનના ચરણાર વિનની નિશાની છે, તને અનુસંધાન જો રહેશે કે મારા કપાળમાં પ્રભુના ચરણ પડેલા છે, માટે મારાથી આનાથી બીજું ન કરાય, આમ જ મારે વર્તું છે, આટલું જ અનુસંધાન રહેશે પ્રભુ તારી સર્વ રીતે રક્ષા કરશે. એ બોર્ડર છે, સમજાય? બોર્ડર છે, બોર્ડર માં રહ્યો ત્યાં સુધી સુખ હોય. લાગે સામાન્ય, લક્ષ્મણ રેખાનો ખાલી લીટો જ દેખાતો હતો, લક્ષ્મણ રેખાનો ખાલી લીટો જ દેખાતો, બીજું કાંઈ નહોતું દેખાતું, પણ લંકેશ્વરી રાવણની તાકાત નહોતી કે લીટાનું ઉલ્લંઘન કરીને અંદર પ્રવેશ કરી શકે. દેખાતો તો સામાન્ય લીટો, પણ લંકેશ્વરી જેવો લંકેશ્વરી અંદર પ્રવેશ નથી કરી શક્યો, એમ રામાયણ આગળ બોલશે. એમ ભક્તજનો, હિન્દુ ધર્મના જે ચિહ્નો છે એ જણાય છે સામાન્ય, પરંતુ ભૂત પ્રેત મેલી વિદ્યાઓ વગેરે વગેરે કોઈની તાકાત નથી, જેના શરીર ઉપર ચિહ્નો ધારણ થયા હોય એની અંદર પ્રવેશ કરી શકાય. તમે ગ્રહસ્થ છો તો તમારે જો બોર્ડર હોય, ખેતર હોય ને, પોતાનું ભાઈનું એની વચ્ચે ખાંભા નાખ્યો હોય, બોર્ડર છે, હોય તો ખાલી પથ્થરના પાણાના ટુકડા જ બે ચાર હોય, પણ એની કિંમત ઘણી મોટી છે, અને મોટી ન માનતો તો તમારો જ ખાંભો એની પછી ખેડ્યો બે ચાર જા ખબર પડે. હગો ભાઈ હોય તો કે મને ઓળખાશ, પોઝિશન એ નિર્માણ થાય, એ દેખાડે આની બહાર તારે ન જવાય. એમ શરીરની ઉપર ધારણ કરેલા ધાર્મિક ચિહ્નો છે એ દેખાડે છે આની બહાર તું જઈશ નહીં, એમ તારા ડોકમાં કંઠી છે, તારા કપાળમાં ઉધ્વપુંડ તિલક છે, તારા મસ્તક ઉપર શિખા છે, તું હિન્દુ છો, તું ધર્મવાન છો, માટે અધાર્મિકતા તારેથી સ્વીકારાય નહીં, નહીં ખાવાનું તારેથી ખવાય નહીં, અપેય તારાથી પીવાય નહીં, નહીં બોલવાનો શબ્દ તારાથી બોલાય નહીં, તારું જીવન બહુ વ્યવસ્થિત હોવું જોઈએ. એટલા માટે વિધવિધ ચિહ્નો ધારણ કરવાના હોય છે. આ કથાને સાંભળીને કંઈક કરજો ભક્તો. આપણે છે ને ટીકા બહુ કરી જાણીએ છીએ, યાદ રાખજો, આપણે ટીકા બહુ કરી જાણીએ છીએ, પણ આપણે સ્વયં કર્તવ્ય કરી નથી જાણતા. અને યાદ રાખજો, ટીકા કરનારો પોતાનું કર્તવ્ય ગુમાવે છે. તમારે લખો એને લખજો, બીજાની ટીકા કરનારો પોતાનું કર્તવ્ય ગુમાવે છે. શરીર પુરુષ ટીકા ન કરે, પોતાનું કર્તવ્ય હંમેશા બજાવતો રહે. આજ તમે જુઓ, આપણે બીજાની ટીકા ઘણી કરીએ છીએ. અન્ય સાંપ્રદાયિક રીતે તમે જુઓ તો હિન્દુ ધર્મ સિવાયના બહારના લોકોની ટીકા આપણે જરૂર કરીએ છીએ, આમ છે તેમ છે પેલું ટીકડું, ઘણી ટીકા કરીએ છીએ, પણ ટીકા કરીએ છીએ એનો પ્લસ પોઈન્ટ સ્વીકારો. ગમે તે પોઝિશનમાં 5 નમાજ પઢે છે, આપણા મનમાં એમ થવું જોઈએ કે હું હિન્દુ છું તો મારો દિવસ એવો વાંચ્યો હોય કે ન જવો જોઈએ. મેં ભગવાનના મંદિરમાં જેમ દર્શન ન કર્યા હોય એ જો દાઢી રાખે છે તો મારી ફરજ છે, મારે શિખા રાખવી જ જોઈએ. પોસાય તે પોઝિશનમાં મારી પાસે શિખા હોવી જ જોઈએ, હું હિન્દુ છું એમ. આવી સમજણ જે દાડે આવશે તે દાડે ટીકા બંધ થશે અને ભક્તો આપણું કર્તવ્ય અદભુત નિર્માણ કરી શકશે, અદભુત નિર્માણ કરી શકશે. અને એમાંય પણ થોડાક આપણે ભણ્યા, આપણને ઠાકોરજી આપણા પર જેમ મહેરબાની કરે ને એમ આપણે દૂર જઈએ. તમે જોજો, ઠાકોરજી જેના ઉપર મહેર કરી ભગવાનથી દૂર, ઠાકોરજી મહેર કરે અને બુદ્ધિ વધારે આપે, ભણીને એજ્યુકેટેડ થાય ભગવાનને ભૂલે, એજ્યુકેટેડ થયો એટલે ભગવાનનો ગયો કામમાં. ઠાકોરજી મહેરબાની કરે, દયા કરે અને ધન દોલત આપે, ખૂબ સુખ સમૃદ્ધિ આપે, બહુ રૂપિયા આપ્યા એટલે ભગવાનનો મીટ્યો. પછી ઠાકોરજી એટલે હિન્દુસ્તાનમાં આવતા ડરે છે, હું મારે કરવું હોય આમ. આપણે કહીએ છીએ ઠાકોરજી કેમ ભારતને ગરીબ રાખ્યો, એને રાખવો નથી, આપણી ભૂલે ગરીબ રહ્યા છીએ, આપણી ભૂલે આપણે ગરીબ રહ્યા છીએ. માટે આ શતામૃત મહોત્સવને યાદ રાખી જિંદગી આખી એક વાતનું અનુસંધાન રાખજો. કુપોષાય તે પોઝિશનમાં હું મારા કર્તવ્યને છોડીશ નહીં. ભક્તો મેં જોયા છે પ્લેનની અંદર એ લોકો નમાઝ પઢે છે, પ્લેનમાં નમાઝ પઢે, ભલે જે આસ્થા રાખતા છે તે રાખતા છે, પણ એમાંથી આપણે એ વસ્તુ ગ્રહણ કરવાની, એ જો પ્લેનમાં નમાઝ પઢતા હોય તો હું શા માટે પ્લેનમાં બેઠો બેઠો મારા ભગવાનને ન સંભાળું, શા માટે હું પાંચ માળાનું મારું નિયમ છે પૂરું ન કરું પ્લેનમાં બેઠો બેઠો, કોણ મને ના પાડે છે? આવું આપણું કર્તવ્ય હોવું જોઈએ. કૈલાસપતિ કહે છે ભવાની, પ્રભુને યજ્ઞોપવિત આપવામાં આવે છે, યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી અવધપતિએ ગુરુ વશિષ્ઠજીને પોતાની પાસે બોલાવીને કહ્યું છે, ગુરુદેવ ચારે બાળકોની પાસે હું વિદ્યા ભણાવવા માંગુ છું, તો આ ચારે બાળકોને આપના આશ્રમમાં લઈ જાઓ અને આની પાસે વિદ્યા અભ્યાસ કરાવો. અને ભવાની દેવી અવધપતિની વિનંતીને સાંભળી અને ગુરુ વશિષ્ઠજી તુરંત એ વાતનો સ્વીકાર કર્યો છે અને વિદ્યા શીખડાવવા માટે ચારેય બાળકોને લઈ ગયા છે. ભગવાનને કઈ વિદ્યા શીખવાની હતી જ નહીં, પણ આ લોકોમાં આવે ને ત્યારે બધું જ કર્તવ્ય બજાવે છે, અદભુત રીતે વિદ્યા શીખવા લાગ્યા છે. અને વિદ્યા શીખતા શીખતા ધનુર્વિદ્યાની અંદર ભગવાન ખૂબ જ પારંગત બન્યા છે. અદભુત રીતે ધનુર્વિદ્યાની અંદર પ્રભુએ પોતાની કૌશલ્યતાને વાપરી છે. લખન ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ધનુર્વિદ્યાની અંદર ખૂબ પારંગત બન્યા છે. જેમ જેમ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે તેમ તેમ પ્રભુના ગુણ દિવસે દિવસે વધારે વધારે ખીલતા જઈ રહ્યા છે. અને ગુણ ખીલ્યા એટલે બધાને વાલા બહુ લાગે છે, અને તો હકીકત છે ને, માણસ એ તે ગુણિયલ વાલો લાગે. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કહે એક જણના બે દીકરા મહેમાન ગતિ કરવા જતા હતા, એના બાપાએ ઉપદેશ આપ્યો, જોજો બાપડિયા થાજો ગીધના નહીં થતા, કે બાપડિયા થાજો પણ ગીધના નહીં થતા. અને ખરેખર મહેમાન ગતિ કરવા ગયા અને નાના છોકરાઓ હતા, 12-15 વર્ષની ઉંમર, બે ભાઈ હતા, એક તો પગ ઉપર પગ ચડાવીને બેઠો અને એક જણો વડીલો અને દોડી દોડીને પાણી લાવી આપે, જે કાંઈ જોતો તરત લાવી આપે, પાણી પાય, શરબત પાય. અને આવું દોડી દોડીને જયારે કામ કરવા માંડ્યો એટલે બેઠેલા બધા તુરંત કે, એ બાપડીએ પેલું શરબત આ ભાઈને આપી દે ને, એ બાપડીએ અહીં જરાક આવ્યો તો આને જરાક પાણી પાઈ દે ને. એમાં એક જણો બોલ્યા, આ બિચારો છોકરો બોડ આ ગધનો કે આવ્યો ત્યાંનો પગ ઉપર પગ ચડાવીને બેઠો છે પણ કાંઈ કરતો નથી. કે આ જગતની અંદર ભક્તો યાદ રાખજો, ગુણથી જ વ્યક્તિ પૂજાય છે, ગુણથી જ વ્યક્તિ મહાન બને શકે છે. અને દુર્ગુણ જ માણસની પડતી નિશાની હોય છે અને દુર્ગુણથી જ માણસ પોતે ફજેત થતો હોય છે, ગુણ હંમેશા પૂજાવે છે. કૈલાસપતિ કે ભવાની, જેમ જેમ પ્રભુ મોટા થવા લાગ્યા છે તેમ તેમ અનેકવિધ ગુણો પ્રભુની અંદર ખેલવા લાગ્યા છે. પ્રભુના ગુણ જોઈ જોઈ અને ગામના લોકો બધા ખૂબ જ રાજી થાય છે. અને ભગવાન રાઘવ પણ ત્રણેય ભાઈઓને પોતાની પાસે બેસાડી અદભુત અદભુત શાસ્ત્રોની પુરાણોની વાતો કરે છે, જેને સાંભળી સાંભળી ત્રણેય ભાઈઓ પણ ખૂબ ખુશ થાય છે. ધીમે ધીમે પ્રભુ એમ કરતા ઘણા મોટા થયા છે, પિતાની આજ્ઞામાં માતાની આજ્ઞામાં પૂર્ણ વર્તે છે. અવધપતિનો અડધો બોજ તો હજી 7-8 વર્ષની જ્યાં પ્રભુ રાઘવની ઉંમર થઈ અને ચારેય ભાઈઓની જ્યાં ઉંમર થઈ ત્યાં પ્રભુનો અડધો અવધપતિનો અડધો બોજ ઉઠાવી લીધો છે રાજકાજનો. અને પુત્ર હોય ને પિતાનો બોજ હેઠો ઉતારે, અને કપાતર જો થયો હોય તો બોજ વધારી દે. એક ગામમાં મારે પારણ હતી, મેં કીધું દાદા કેટલી ઉંમર થઈ, મને કે 62. મેં કીધું નિવૃત્ત થઈ જાઓ ને ભજન કરો, મને કે સ્વામી નિવૃત્ત જ થઈ ગયો તો મેં કીધું હું શું વાંધો છે. મને કે ભાઈ વરદાડા પેલા કે છોકરો જુગારી માં 25 લાખ હારી ગયો કે, એટલે હવે કરજો કાઢવાટું ફરી વાર પ્રવૃત્તિ માં જોડાવું પડ્યું. એને શું કહેવાય? પુત્ર ન કહેવાય, કપાતર કહેવાય. બોજો પિતાનો વધારે કપાતર કહેવાય, અને પિતાનો બોજો ઉતારે નામ પુત્ર કહેવાય. બહુ ડાયા પુત્રો છે જેને જોઈ જોઈ અવધપતિને ખૂબ આનંદ થાય છે. પ્રભુના આવા ચરિત્રો ગાય ગાય ચારે બાજુ આનંદ પથરાયો છે. અને કૈલાસપતિ કહે, ભવાની સાંભળો, હું તમને એક બીજું અદ્ભુત ચરિત્ર કહું છું, અદ્ભુત ચરિત્ર. આ ચરિત્ર સાંભળતાની સાથે ભવાની તમને પણ એમ થશે પ્રભુના ઐશ્વર્ય પ્રતાપ અલૌકિક છે. આ ભૂમંડળ ઉપર જેવા વશિષ્ઠજી મહાપ્રતાપ, એવા વિશ્વામિત્ર નામના ઋષિ બહુ મહાપ્રતાપી છે. એને યજ્ઞમાં ઘણો બધો રસ છે અને વિવિધ પ્રકારના યજ્ઞો કરાવે છે, પરંતુ યજ્ઞની અંદર અનેક જે અસુરો લોકો છે, તાડકા ને મારીચ ને સુબાહુ યજ્ઞમાં વારંવાર વિઘ્નો કરે છે. ભક્તો યાદ રાખજો, સારા કાર્યમાં જે પ્રેરણા કરે, સારું કાર્ય જે કરે એને સજ્જન કહેવાય, સારા કાર્યમાં વિઘ્ન કરે એને અસુર કહેવાય. અસુરને કઈ ઝીંગડા ન હોય, પૂછડું ન હોય, માણસ જેવો માણસ જ હોય. સારા કાર્ય કરી જાણે દૈવી કહેવાય, અને સારા કાર્યને બગાડવા માટે મહેનત જે કરે એને આસુરી કહેવાય. વિશ્વામિત્ર આદિ ખૂબ દાખલો કરે છે યજ્ઞ પૂર્ણ કરવા માટે, પણ અર્ધેક જે યજ્ઞ પહોંચે ઓચિંત એક સાથે અસુરનું મોટું ટોળું આવે છે અને યજ્ઞ અંદર આવ્યું માંસ નાખી જાય છે, યજ્ઞનો ધ્વંસ કરાવે છે. વિશ્વામિત્ર થાકી ગયા છે કે મારે શું કરવું, એમ મનમાં એમ માને છે કે લાગે છે કે આવા પાપીઓનો સંહાર કરવા માટે પ્રભુ આ ભૂમંડળ ઉપર અવશ્ય અવતરણ ધારણ કરશે. અને આમ જ્યાં વિચારતા હોય, અંતર્દૃષ્ટિ કરી તો ખબર પડી, કહો પ્રભુ તો ભૂમંડળ ઉપર આવી ચૂક્યા છે અને અયોધ્યાના ધણી દશરથ મહારાજાના પુત્ર બની ચૂક્યા છે. અને આ ખ્યાલ આવતા વિશ્વામિત્રથી આનંદ થયો છે. અને કૈલાસપતિ કહે છે, ભવાની, વિશ્વામિત્રે મનોમાં વિચાર કર્યો તો જાઉં ત્યાં, ત્યાં જઈ અને પ્રભુને હવે તેડી આવું, પ્રભુને તેડવા જવાનો વિચાર કરે છે. અને તુલસીદાસજી બહુ અદ્ભુત વાત લખે છે, સંકલ્પ થતાની સાથે અવધપતિ તુરંત ત્યાંથી ચાલતા થયા છે.
એ હો મિશ દેખો પાઈ જાઈ,
સરખા લાગે એવું કરો, આ માઇક થોડું ધીમું કરો.
ઈ કરી બેનંતી આનંદો ભાઈ, કરી બેનંતી આનંદો ભાઈ, જ્ઞાન વૈરાગ સકલ ગુણ શાન,
વિશ્વામિત્રે અંતર્દૃષ્ટિ કરી, ખબર પડી ગઈ ભગવાનનું પ્રાગટ્ય બસ અયોધ્યાની અંદર થઈ ચૂક્યું છે. મનમાં વિચાર કર્યો હું અયોધ્યા જાઉં, અયોધ્યા જઈને પ્રભુના દર્શન કરું, દર્શન કરું આટલું જ નહીં માંગણી પણ કરું, માંગણી કરીને પ્રભુને લઈ આવું. ભગવાનને આગળ કોની તાકાત છે? અવશ્ય મેં મારો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થશે, કારણ કે પ્રભુ સર્વ રીતે સમર્થ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના તો નિદાન છે. નિર્ધાર કરી વિશ્વામિત્રનું આગમન અયોધ્યાની અંદર થયું છે. વિશ્વામિત્ર વિશાળ મોટી સભા વરીને બેઠેલા અવધપતિની પાસે જયારે આવ્યા છે, વિશ્વામિત્રને આવતા જોતાની સાથે અવધપતિ ઉભા થયા. પધારો પધારો મહર્ષિ પધારો, આજ અમારું આંગણું આપે પાવન કર્યું, આપના દર્શનથી હું તો કૃતાર્થ થયો, અમારું આખું રાજ્ય કૃતાર્થ થયું. આ બહુ મહાનતા હતી. કલ્પના કરો, અયોધ્યાનો ધણી એમ બોલે, આપ પધાર્યા અમારું આંગણું પવિત્ર થયું, અમે કૃતાર્થ થયા. આટલું જ નહીં, આગળ બહુ સરસ બોલ્યા છે.
વિવિધ ભાતિ ભોજન કરવાયા, વિવિધ ભાતિ ભોજન કરવાયા, વિવિધ ભાતિ ભોજન કરવાયા, વિવિધ ભાતિ ભોજન કરવાયા, મુનિ વર હૃદય હર્ષય
અયોધ્યાનો સમ્રાટ રાજવી વિશ્વામિત્રના ચરણો આદરીને ધોવે છે, એની પૂજા કરીને એમ કહે છે કે મારા જેવા બ્રહ્માંડમાં બીજો કોઈ ભાગ્યશાળી નથી. રાણીઓને આજ્ઞા કરે છે કે આજ તમે જાતે ભોજન બનાવજો વિશ્વામિત્રજીને માટે. રાણીઓની પાસે ભોજન તૈયાર કરાવડાવી પ્રેમથી ભોજન કરાયું છે, અને અવધપતિનો પ્રેમ જોતા વિશ્વામિત્રને પણ આનંદ થયો. કદાચ જે સંકલ્પને હું આવ્યો છું પૂરો થશે, અવધપતિ ના નહીં પાડે. અને અવધપતિએ પણ સામેથી કીધું, આપનું આગમન કોઈ હેતુ? અને સાંભળો ગુરુદેવ, આપના મુખમાંથી જે શબ્દો નીકળશે અયોધ્યાનો ધણી એ પૂરા કરશે, માટે મારા જેવું કઈ કામકાજ હોય તો અવશ્ય મેં મને કહો, મને ખબર પડે આપની સેવાનો લાભ મળે. બહુ બોલ્યા બહુ બોલ્યા, અને બરાબર મોકો મળ્યો અને વિશ્વામિત્રના મોઢામાં તુરંત શબ્દો નીકળ્યા, તો સાંભળો, કારણ વશાત જ આવ્યો છું. અવધપતિ,
અસુર સમૂહ સતાહી મોહી, અસુર સમૂહ સતાહી,
અસુરો બહુ દુઃખ આપે છે,
અસુર સમૂહ સતાહી મોહી, અસુર સમૂહ સતાહી મોહી, મેં જાચ
સમે તબે હો રાગો નાથા, અવધપતિ ક્યારે બોલતા હતા? જે જોઈએ માગી લો, આપણી સેવન મને લાવ ક્યાંથી? અને વિશ્વામિત્ર હોય જાડકીને માગી લીધું, તમે આપવાના છો ને? હા હા, આપવાનો છું. પછી ના નહી પડો, અરે ના ને ક્યાં વાત કરો. અને ગોકુલ કી રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય. અને અવધપતિ જયારે બહુ બોલ્યા છે ત્યારે વિશ્વામિત્રે કહ્યું, તો સાંભળો, હું મોટા મોટા યજ્ઞો કરું છું પણ એક યજ્ઞ પૂરો નથી થતો. આસુરી લોકો બહુ હેરાન પરેશાન કરે છે, માટે કૃપા કરો, તમારી પાસે માગવા એ આવ્યા છે. અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બદ મે હોય સનાથા. આપ અનુજ બંધુની સાથે પ્રભુ રાઘવ ને મને રાઘવ અને લખન બંને મને આપી દો, બસ એ માંગણી કરવા માટે આવ્યો છું. અવધપતિ ની ચાર આંખ થઈ ગયો, સાંભળી ન શક્યા. થોડી વાર તો સ્થિર બની ગયા. અવધપતિનું હૃદય કાંપવા લાગ્યું. અવધપતિ ક્યાર નહીં બોલતા હતા, બોલો ગુરુદેવ શું જોઈએ? ગુરુદેવ માગો, આપ જે માગશો આપીશ. અત્યાર સુધી ગુરુદેવ ગુરુદેવ બોલનાર અવધપતિના શબ્દની ભાષા બદલી ગઈ. અવધપતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બિપ્રા બચન નહીં કેહું બિચારી. હે બિપ્રા, હે બ્રાહ્મણ, તમે જે માંગણી કરી છે વગર વિચારી કરી, વિચાર નથી કર્યો શું માગો છો. આ કથા ભક્તો આપણને બતાવે છે, માગનારો હંમેશા હલકો બને છે, યાચક હંમેશા હલકો બને છે. માટે માગ માગ ન કરવું, પોતાનું જીવન એવું કૌશલ્યવાળું બનાવવું, વગર માગે કાર્ય થાય. બસ માગનારો સદૈવને માટે હલકો બને છે, કારણ કે માગનારનો હાથ નીચો રહે છે, આપનારનો ઉપર રહે છે. અમુક અમુકમાં અવળું છે, ખબર તમને? ચીકણી જો, ચીકણી એમાં થોડુંક અવળું છે, એમાં લેનારનો હાથ ઉપર હોય, ડાબલી વાળો હેઠો હોય. અવળું છે, બીજા બધા દાનમાં પુણ્ય થાય છે, એમાં પાપ થાય છે એટલે અવળું છે. બીજું બધું કર્તવ્ય કરવાનું છે, નહીં કરવાનું છે એટલે અવળું છે. જો કે તમારા મુલકમાં તો કોઈ ચીકણી હુંકતું જ નથી, એમાં ભાક્ષી ભંડારી અને આજુબાજુનો પ્રાંત તો વાત જ જવા દો. કોઈ વેસણ નહીં, કોઈ કુટેવ નહીં, કોઈ કુલક્ષણ નહીં, દિવ્ય ભવ્ય સમાજ છે. અને કદાચ થોડું ઘણું હોય તો પછી અહીંયા તો કહેવાય નહીં, હજુ કેટલા દાડા કાઢવાના ખબર? પાંચ દાડા બાકી છે. અને હાવ બરોબર વાડી ઉતારો છે, કોકને કઠણ પડ્યો રાતે પહોંચ ગયો, ભૂકા જ કાઢી નાખે ને, અને પાછા અગાશી હુઈ છે મેં રાતે તોડી નાખે ને મારી મારી. એટલે તમારું અહીં કાંઈ કેવું નથી, કદાચ કીધા જે ઓછા ઈટવાયા છે અમારે આઈને પછી તરત જ ત્યાં જોયું જાય છે. ખરેખર ભક્તો વેસન ને કુટેવમાંથી બહાર નીકળજો, હંમેશા જીવનને દિવ્ય ભવ્ય બનાવજો. ભવ્ય જીવન વાળો જ બહુ મહાન છે. એટલે સ્વામી વાતોમાં એક બહુ સરસ વાત લખી, સ્વામી કે કાર્ય પોસાય તે કરો. બહુ સરસ, કાર્ય પોસાય તે કરો, લાખનું કરો, હજારનું કરો, કરોડનું કરો, પરંતુ એવું કાર્ય કરો દૂધ જેવું હોય. એમ બહુ સરસ બોલ્યા, કાર્ય એવું કરો દૂધ જેવું હોય, કરોડો ના કરો પણ દૂધ જેવું કાર્ય કરો. એમ દૂધ જેવું માને પ્રેમથી લોકો અર્પણ કરે એવું કાર્ય કરો, પ્રેમથી પ્રાપ્ત થાય દૂધ જેવું છે, માગીને મળે પાણી જેવું છે, કોકનું ગળું દબાઈને પરાણે જોરાવરે લેવું એ તો લોહી પીધા જેવું છે. માગનાર હંમેશા હલકો બને. તમે કલ્પના કરો, અયોધ્યાનો ધણી સમ્રાટ ક્યારનો બોલતો હતો, માગો માગો, તમે જે માગો એ આપું, માગી લો મારી પાસે. આપે બહુ કૃપા કરી, આપના ચરણારવિંદ પડ્યા, અમે બધા ભાવન થઈ ગયા. પણ જ્યાં માંગણી કરી રામ અને લખન બંનેને આપો, અને આટલા શબ્દો સાંભળતાની સાથે શબ્દ ફેર્યા, બિપ્રા બચન નહીં કહેવું બિચારી. હે બ્રાહ્મણ, તમે વિચાર્યા વિના માંગણી કરી છે, વિચારી નથી માગ્યો, મારે થાય શક્ય નહીં બની શકે. અને સાંભળો, તમારો જે ભય છે ભયને ટાળવા માટે ઉપાય બતાવું તમને. તમે કહો તો હું સ્વયં આવું, મારી ચતુરંગી સેના મોકલું, અસુર તમામનો સંહાર કરાવીશ, પણ રામ અને લખન એ તો મારી ડાબી ને જમણી આંખ છે, એને હું નહીં અર્પણ કરી શકું. અને આટલા શબ્દ સાંભળતા વિશ્વામિત્ર એટલે ક્રોધનું સાક્ષાત સ્વરૂપ, બીજા દુર્વાસા, દુર્વાસા મુનિની આંખ જેમ લાલ બને એમ જ આજ વિશ્વામિત્રીની આંખની અંદર પણ રક્ત રેખાઓ ફૂટવા માંડી. રક્ત રેખાઓ જયારે ફૂટવા માંડી, આ સભાની અંદર ગુરુ વશિષ્ઠજી પણ બેઠેલા છે. ગુરુ વશિષ્ઠ એ વિચાર કર્યો, જોયું, મનમાં વિચાર થયો, કહો આ તો બનેલું કામ બગડી જશે. હમણાં હમણાં ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વામિત્ર શાપ ઠપકારી દેશે તો ચાર ચાર બ્રહ્મનો બાપ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ પામશે, આખી અયોધ્યા રટનસો પટન થઈ જશે. અને વચ્ચે એકદમ ગુરુ વશિષ્ઠજી ઉભા થઈ ગયા છે અને અવધપતિને કહ્યું છે, અવધ શા માટે તમે વિચારો છો? વિશ્વામિત્ર જેવા માંગનારા મળ્યા છે, આપી દો ચારે પુત્રોને. અને સાંભળો, તમે રઘુકુલની અંદર પ્રગટ થયા છો. રઘુકુલની રીત છે, એકવાર મોઢામાં તે શબ્દ નીકળે તે વૃથા ન થાય. તમે કહ્યું છે માગો, તમે જે માગો આપીશ, અને હવે ના કહો છો? ગુરુ વશિષ્ઠજીના મોઢામાં તે શબ્દો નીકળ્યા, અવધપતિ તુરંત એનો સ્વીકાર કરી લીધો. બહુ અદભુત ભક્તજનો, એક એક પ્રસંગ સમજ્યા જેવો છે. જીવનની અંદર શ્રેષ્ઠ ગુરુની બહુ આવશ્યકતા છે. ક્યારેક મોક્ષ પલટા જેવી પોઝિશન નિર્માણ થાય ત્યારે ગુરુજન હશે, સાવધાન કરશે, આ જગ્યાએ તારો મોક્ષ બગડી જાય માટે સાવધાન સાવધાન કરી શકશે. અવધપતિને વશિષ્ઠ ગુરુએ સાવધાન કર્યા. એટલે ગુરુ કેટલા શ્રેષ્ઠ છે અને સાથી શિષ્યની પણ કેટલી બધી શ્રેષ્ઠતા હશે. લખન અને રામ બંને પ્રાણ સમાન પ્યારા હોવા છતાંય ગુરુ વશિષ્ઠજીના મોઢામાં જે શબ્દ નીકળ્યા, વિશ્વામિત્ર આજ તારે આંગણે પધાર્યા છે અને માંગણી કરે છે, માટે અવધ આપી દે બંને બાળકોને. બીજો શબ્દ ન બોલ્યા. ગુરુના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ. અને ગુરુ વશિષ્ઠજીના શબ્દ સાંભળતા તુલસીદાસજી કહે, અવધપતિ તુરંત જ નિર્ણય લીધો, ગુરુનું વચન મારે માનવું પડશે. ગુરુ વશિષ્ઠજીને આજ્ઞા થતા અવધપતિ એક મોઢામાંથી શબ્દ ન બોલ્યા કે નહીં ગુરુદેવ, તમે એવી આજ્ઞા ન કરો, માસી નહીં થાય. ગુરુદયાને બદલે કદાચ ભરતને શત્રુઘ્નને તમે કહેતા તો મોકલું, એક શબ્દ. ગુરુ વશિષ્ઠજીના મોઢામાં જયારે શબ્દ નીકળ્યા છે, અવધ આપી દો વિશ્વામિત્ર બંને બાળકો, અને તુરંત અવધપતિ પ્રભુ રાઘવ અને લખન બંનેને પોતાની પાસે બોલાવ્યા છે, હૃદય છાપ્યા છે. બંને બાળકોના કાંડા પકડી વિશ્વામિત્રના હાથમાં આપ્યા છે, અને હાથમાં આપતા આપતા અવધપતિની આંખો ભીંજાણી છે. અવધપતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, ગુરુદેવ મેરે પ્રાણ નાથ સુત દોઉં, આ બે મારા પ્રાણ છે, હું આપને અર્પણ કરું છું. ગુરુદેવ આજ સુધી આ બંને પુત્રો મારા હતા, પણ આજથી તુમ્હ મુનિ પિતા આન નહીં કહું, આ બંને બાળકોના પિતા આજથી આપ જ છો, હું નહીં. આપણે યોગ્ય લાગે એવા સંસ્કારો આપજો, આપણે યોગ્ય લાગે એવી રીતે એને વર્તાવજો, મેં આપને સોંપ્યા છે. બોલતા અવધપતિની આંખોમાં આંસુ ભરાણા છે. વિશ્વામિત્રએ અવધપતિને કહ્યું છે, અવધ ચિંતા નહીં કરશો, રામ અને લખનને હું મારો પ્રાણ માની રાખીશ, એની ઉપાધિ આપ નહીં કરશો. રામ અને લખન એની અંદર અનેકવિધ ગુણો છે, પણ મારી સાથે રહ્યા પછી પરત તમને જ્યારે મળશે ને ત્યારે વિશેષ તમને આનંદ થાય એવી પ્રાપ્તિની સાથે હું રામ અને લખન તમને અર્પણ કરીશ. બોલતા વિશ્વામિત્રએ અવધપતિના આંખોના આંસુને લૂછ્યા છે. અવધપતિએ બંને પુત્રોને આજ્ઞા કરી, તમે માતાઓની રજા લઈ આવો. બંને માતાઓ, ત્રણેય માતાઓની પાસે બંને પુત્રો ગયા છે. ત્રણેય માતાની રજા લઈ અને વિશ્વામિત્રની પાસે આવ્યા છે. વિશ્વામિત્રની સાથે હવે આશ્રમમાં જવા માટે પ્રભુ તૈયાર થયા છે. રસ્તે ચાલ્યા જતા હોય, પણ ચાલતા ચાલતા થોડેક જ્યાં દૂર ગયા, ઓચિંતા તાડકા સામેથી આવતી દેખાણી. ત્રણેય વાતો મશગુલ છે, કોઈને કલ્પના નથી તાડકા આવી રહી છે. ઓચિંતા વિશ્વામિત્ર દ્રષ્ટિ તાડકા ઉપર પડી અને એકદમ પ્રભુ રાઘવ ને કહ્યું, રાઘવ તાડકા આ રહી હૈ. અને આટલા શબ્દ સાંભળતાની સાથે પ્રભુ રાઘવે ભાથા પર હાથ નાખ્યો છે, ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ પર ટેક્યો છે, ટંકાર કરીને બાણને છોડ્યો છે. એક હી બાણ પ્રાણ હરી લીનહા, દિન હી જાણી તે હી નિજ પદ દિનહા. કાન સુધી બાણની રસી ખેંચી સનસનાટી બોલાવતું બાણ છોડ્યું છે. એક જ બાણથી તાડકાને ધરતી પર ઠાળી દીધી છે. એક જ બાણથી તાડકા મરાણે છે, પણ તાડકાનો પ્રાણ પંખી ઉડતાની સાથે પ્રભુ એનો મોક્ષ કર્યો છે. કૈલાસપતિ કે ભવાની, ભગવાન કેટલા બધા દયાળુ હશે, એને મારવા માટે આવી હતી એનો મોક્ષ કર્યો. કહો ભક્તજનો, અહીંયા બે વાત બહુ સમજાય જેવી છે. એક વાત તો ભગવાન કેટલા બધા કૃપાળુ હશે, કોઈ પણ રીતે ભગવાનના જોગમાં આવે એનું ભગવાન શ્રેય કરે, કોઈ પણ રીતે, સારી રીતે, નબળી રીતે તો પણ શ્રેય કરે. બીજા નંબરમાં ભગવાને પહેલા તાડકાને ઉલાળે. ભગવાન આ ભૂમંડળ ઉપર આવ્યા પછી પહેલું ખૂન તાડકાનું, તાડકા પહેલા કોઈ નહીં. આ પછી પરંપરા છે, રામ અવતારમાં તાડકા, કૃષ્ણ અવતારમાં પૂતના, સ્વામિનારાયણ અવતારમાં કોટરા અને કૃત્યાઓ, ત્રણે ત્રણ અવતારોને તમે જોશો તો પેલા નારી ઉપર હથિયાર ઉઠાવ્યું છે અને નારીનું પેલા નિકંદન કાઢ્યું છે. એક વાત સમજાય જેવી, ને તો મરદ નારી ઉપર હાથ ન ઉઠાવે એને બદલે ત્રણે અવતારમાં પ્રથમ નારીનું પતન. એમ કેમ? તો સંતોનું બહુ સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે નારીના પતનનું કારણ એ છે, પ્રભુ આ પૃથ્વી પર પધાર્યા છે અથવા તો મહાપુરુષ આ પૃથ્વી પર પધારે છે એનું થિંકિંગ જગત કરતા કંઈક જુદું હોય છે. આ જગતની અંદર સુખ અને દુઃખના વાયરા બેયને આવતા હોય છે. આ લોકો જેવું છે, બેયને આવતા સામાન્ય પુરુષોને પણ આવે, મહાપુરુષો કે સ્વયં પરમેશ્વરને પણ આવે, પણ થિંકિંગમાં ફરક છે. સામાન્ય વ્યક્તિને જ્યારે દુઃખ આવે ને ત્યારે દુઃખને ટાળવા માટે એ વિવિધ પ્રકારના પ્રયાસો કરતો હોય છે. જ્યારે મહાપુરુષ કે પરમેશ્વર ભૂમંડળ ઉપર આવે અને દુઃખ આવે ને ત્યારે એ દુઃખને ટાળવા પ્રયાસ નથી કરતા, પણ દુઃખ આવ્યું ક્યાંથી એ ઉપાર્જનને ટાળવાની કોશિશ કરતા હોય છે. એનું થિંકિંગ કંઈક જુદું છે. ભગવાન ભૂમંડળ ઉપર આવીને પ્રથમ તાડકા આદિકને માર્યા, કૌંસને તો બહુ મોડો માર્યો, રાવણને તો છેલ્લે છેલ્લે માર્યો, કાલિદત્તને બહુ મોડો માર્યો ભગવાન સ્વામિનારાયણ, પણ પ્રથમ પૂતનાઓ, તાડકાઓ, કોટરાઓ, કૃત્યાઓ, વિચાર કર્યો મૂળિયા જ કાપી નાખે, ઝાડું આપ સુકાઈ જશે. બીજા અસુરને જો મારવા રહેશો ને તાડકા ને પૂતના ને કોટરાઓ કૃત્યાઓ જો જીવતી હશે તો બીજા લાખો અસુરો જન્મી ચૂકશે. માટે એક કામ કરું, પહેલા જ્યાંથી અસુરો પ્રગટે છે એ કેન્દ્ર સ્થાન બધા ખતમ કરી નાખે, એટલે ઓટોમેટિક અસુરો જન્મતા બંધ થશે. અસુરો જન્મતા બંધ થશે તો બાકીના વધેલા આટલા જ મારવા પડશે, અને જો એમ નહીં કરીએ તો હજારને મારશે, બીજા 5000 જન્મશે તો ખૂટશે જ નહીં. આ વિચાર કરી અને ભગવાને પ્રથમ તાડકા એને મારીને ઉદ્ધાર કર્યો છે. કૈલાસપતિ કે ભવાની, અમને એમ કરતા ભગવાન રાઘવ વિશ્વામિત્રની સાથે આગળ વધ્યા છે. ભગવાન બધી જ વિદ્યા જાણતા હોવા છતાંય વિશ્વામિત્રએ કૃપા કરી અદ્ભુત વિદ્યા આપી છે અને એમ કહ્યું છે કે આ વિદ્યા પ્રાપ્ત કરશો તમને ક્ષુધ્ધ અને પીપાશ ભૂખ અને તરસ નહીં લાગે, અદ્ભુત વિદ્યાનું પ્રદાન કર્યું છે, જે વિદ્યાને પ્રભુએ પ્રેમથી સ્વીકારી છે. આશ્રમમાં પહોંચતાની સાથે જ વિશ્વામિત્રે પ્રભુ રાઘવને પોતાની પાસે બોલ્યા છે, આયો સર્વ સમર્પિત કી પ્રભુ નિજ આશ્રમ આની. અત્યાર સુધી વિશ્વામિત્રજી તમામ હથિયારો રાખતા હતા, પણ પ્રભુ રાઘવ આવતાની સાથે વિશ્વામિત્રે પોતાના બધા જ હથિયારો પ્રભુ રાઘવને સમર્પિત કર્યા છે. લ્યો રાઘવ આ તમામ હથિયારો. અહીં જગ્યાએ બહુ એક માર્મિક વાત સમજવા જેવી છે કે ડાહ્યા પુરુષો જીવનની અંદર મનુષ્યતન મળ્યા પછી બહુ પદ્ધતિસર જીવન જીવે. વિશ્વામિત્ર એ હથિયારનો બોજો પોતાના માથે ત્યાં સુધી રાખ્યો જ્યાં સુધી હથિયારને સંભાળી શકાય એવા યોગ્ય પ્રભુ સામે નહોતા આવ્યા. ભગવાન યોગ્ય પાત્ર જ્યારે લાગ્યો છે ને ત્યારે બધા જ હથિયાર એને અર્પણ કરી દીધા છે. એમ ગ્રસ્થ ભક્તો પણ પોતાનો વ્યવહારનો બોજો પોતાના મસ્તક ઉપર ત્યાં સુધી રાખે જ્યાં સુધી પોતાનો પુત્ર પરિવાર વ્યવહારને સંભાળી ન શકે એવો હોય, એમ લાગે સંભાળી શકે એવો ઉંમર લાયક બહેનો છે, વ્યવહારનો બોજો એને માથે નાખી દે, પોતાને માથે ભાર લઈ નાખી જિંદગી ફરી ફરી ન કરાય. વિશ્વામિત્રે બતાવ્યું છે હવે વ્યવહારનો બોજો મારે ન રખાય, હવે હથિયારનો બોજો મારે ન રખાય, પ્રભુ રાઘવ સંભાળે તેમ આવી ગયા છે, મારે હળવું ફૂલ થઈ જવાય. અમુક અમુક લોકો તો મરે ત્યાં સુધી મોકાણ ન મૂકે. કહો અમારે 4-5 વર્ષ પહેલા એક દાદા સરદાર દર્શન કરવા માટે આવ્યા હતા, આંખે દેખાતું નહોતું, 70 વર્ષની ઉંમર હતી, છોકરાનો છોકરો સાથે 8-10 વર્ષનો, છોકરાની કહે આ ખીચામાં જ પાકેટ કાઢતો, અમે જ 500 રૂપિયા કાઢીને અહીં મૂકીએ, 500 રૂપિયા કાઢીને પછી થાળ કરાવે. એટલે છોકરાને મેં પૂછ્યું, મેં કીધું બાપા પાસે જે પાકેટ રહેશે, મને કે પાકેટની ક્યાં કરો, પટારો બાપા પાસે જ છે, હજી અહીં પટારો સોંપ્યો નથી. મારા બાપાની 4 વાયુ છે પણ વ્યવહાર બધો જ બાપા કરે. બોલો 72 વર્ષે આંખે દેખાય નહીં તો વિશ્વામિત્રનું જીવન કવન એમ બતાવે છે કે ના, આવી ભૂલ નહીં કરશો. બોજો સંભાળે એવું પાત્ર જયારે સામે આવી જાય ત્યારે સામે ચાલીને બોજો અર્પણ કરીને પોતે હળવા ફૂલ જેવા થઈ જશે. એવું જીવન જીવશું તો જ પરમાત્મા સુધી પહોંચી શકશું. બાકી આ દુનિયાનું કોઈનું પૂરું થયું નથી, થવાનું નથી. કોનું પૂરું થયું એક તો બતાવો, આ જગતમાં કોનું પૂરું થયું? પગ ઠેલી પર્વત પાડતા, નબ તારા નખ થી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આવા મહારથી પુરુષો ભૂમંડળ ઉપર થયા છે, પગને પાટું મારે તો પહાડોને ગુથુલા ખવડાવી દે, હાથ ઊંચા કરીને આકાશના તારલાઓને વીણી લે, અરે સમુદ્રને આચમન કરીને પી જનારાય પણ એના કામ પૂરા નથી કરી શક્યા. આપણું ક્યાંથી પૂરું થવાનું? આ જગતનું કામ પૂરું નહીં થાય પણ જો સાવધાન બની જાશું, ડાહ્યા બની જાશું, મોક્ષનું કામ આ ફેરી પૂરું થઈ જશે. માટે ડાહ્યા પુરુષો બહુ સાવધાન બને. આ કથાને સાંભળ્યા પછી કમસે કમ એવું નક્કી કરજો કે વૃત્તિઓને હવે જરા ટન મરાવો છે. જગત બાજુ વેગમાં વહેતી વૃત્તિઓને પાછી વાળી હવે પ્રભુમાં કઈક હમી છે. હરિભજન કરીને પરમાત્મા સુધી પહોંચાય એવું કર્તવ્ય પૂર્ણ કરવું છે. કૈલાસપદી કહે છે, ભવાની બધો જ બોજો વિશ્વામિત્રે પ્રભુ રાઘવને અર્પણ કર્યો છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. એક દાડો પ્રભુ રાઘવે વિશ્વામિત્રજીની પાસે આવીને કહ્યું છે, ગુરુદેવ પ્રાત કહા મુનિ સન રઘુરાય નિર્ભય જગ્ન કરહુ તુમ જાય. હવે આપ નિર્વિઘ્ન રીતે નિર્ભય બનીને ઉત્સવ કરો, યજ્ઞ કરો, જરાય તકલીફ નથી, અમે રક્ષણ કરવા માટે આવી ગયા છે. હવે અસુરની તાકાત નથી કે અહીંયા ફરકી શકે. અને સાંભળી લો ગુરુદેવ, કદાચ કોઈ આસુરી તત્વ અહીંયા આવ્યું તો જીવતા ઠાર મારી નાખશો, આપ ચિંતા નહીં કરો. હવે બધા ઋષિ મહર્ષિને બોલાવી અને નિર્વિઘ્ન યજ્ઞ કરવાનો પ્રારંભ કરી દો, ભય રહિત થાઓ. ગુરુદેવ એ કર્તવ્ય માટે અહીં આવ્યા છે, કર્તવ્યને પૂર્ણ રીતે બજાવશે. ભક્તો આ વાત એ બતાવે છે જીવનમાં વ્યક્તિ પૂર્ણ નિર્ભય ત્યારે થશે જ્યારે એની સાથે પ્રભુ હશે. વિશ્વામિત્ર હવે નિર્ભય બન્યા, શું કામ? એની સાથે ભગવાન રાઘવ છે. જેની સાથે ભગવાન હોય એને વળી ભય કેવો? ભગવાનને જોઈને ભય તો ક્યાંયનો ક્યાંય દૂર પ્લાયન થઈ જશે. ભય તો ત્યાં સુધી હોય જ્યાં સુધી પ્રભુ સાથે ન હોય. ડાહ્ય પુરુષ બસ સદૈવને માટે ભગવાનને સાથે રાખે. કૈલાસપતિ કહે છે, ભવાની ભગવાન રાઘવની વાત સાંભળતાની સાથે વિશ્વામિત્રનો અતિ આનંદ થયો છે. આનંદિત બનેલા વિશ્વામિત્ર ઠેર ઠેરથી ઋષિ મહર્ષિને બોલાવ્યા છે અને કહ્યું છે, પ્રભુ રાઘવે કહ્યું છે, યજ્ઞની સંપૂર્ણ રક્ષા અમે કરશું, યજ્ઞનો પ્રારંભ કરો, માટે આપણે અતિ દિવ્ય અને ભવ્ય યજ્ઞો કરવા છે. અને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યજ્ઞનો જે પ્રારંભ થયો અને એનો ધુમાડો જ્યારે નીકળ્યો છે અને ધુમાડો આકાશમાં જ્યારે અધર ચડવા લાગ્યો છે, દૂર દૂર પ્રાંતો સુધી એ ધુમાડો દેખાવા જ્યારે લાગ્યો છે ત્યારે સુબાહુ મારી ચાદી કે દૂર દૂરથી યજ્ઞના ધુમાડાને જોયો છે. અને યજ્ઞના ધુમાડાને જોતાની સાથે ગાંડા ઘેલા બનેલા, ગાંડા તૂર બનેલા હજારોની સંખ્યામાં અસુરનો સાથ લઈ અને સુબાહુ મારી ચાદિત્ય પહોંચી ગયા છે. અંતરાળુ નાખતા નાખતા જ્યારે નજીકમાં આવ્યા છે, સુની મારી ચે નિશાચર ક્રોહી લઈ સહાય ધાવા મુની દ્રોહી, મારી દોડતો દોડતો જ્યારે નિકટ આવ્યો છે અને યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે સ્લાંગ મારવાની જ્યાં તૈયારી કરીએ છે, એ જ વખતે કૈલાસ પતિ કહે છે, ભવાની સાંભળ, બિનુ ફરબા નરામ તહી મારા સત જોજને ગા સાગર પારા. ભગવાન રાગે તુરંત બાથામાંથી બાણ ખેંચ્યું છે અને પ્રતાપસિંહ ઓચિંતો મારી નજીક આવ્યો છે, એટલો ગાળો ન રહ્યો કે બાથામાંથી બાણને શોધી શકાય. પ્રભુ ઉતાવળા થયા છે અને બાથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ટેક્યું છે. ઉતાવળમાં ફણા વિનાનું બાણ આવ્યું છે, પણ ફણા વિનાનું બાણ આવતા હોવા છતાંય પણ કાન સુધી રસી ખેંચી અને સણસણાટી બોલાવતું બાણ છોડ્યું છે અને બાણ વાગતાની સાથે 100 યોજન સાગર એની પહેલી પાર મારીચને ફગાયો છે. અને કૈલાસ પતિ કે ભવાની અદભુત ઐશ્વર્ય જોતાની સાથે જ વિશ્વામિત્રને હા પડી ગઈ છે, બસ પરબ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. વિશ્વામિત્ર આદિક ઋષિ મહર્ષિઓ અતિ આનંદિત બન્યા છે અને યજ્ઞ આગળ ને આગળ વધી રહ્યો છે, પણ મારે જ ફગાવાતાની સાથે બીજા અનેક અસુરો ત્યાં આવ્યા છે. સુબાહુ ત્યાં આવ્યો છે, સુબાહુને મારવા માટે પ્રભુ રાઘવે પાવક સર સુબાહુ પુની મારા અનુજ નિસાચર કટકો સંગારા. પ્રભુ રાઘવે ફરીવાર બાથામાંથી બાણ કાઢ્યો છે, અગ્નિ બાણ છોડ્યો છે, એક જ બાણથી સુબાહુને આખે આખો સળગાવીને રાખ કરી નાખ્યો છે. અને બીજા હજારોની સંખ્યામાં જે અસુરો હતા, લખને પ્રભુ રાઘવને કીધું, કૃપાનાથ બદન તમે જ મારી મારી કહ્યું છે, મારા ભાગમાં શું આવશે, મને તો જરાક લાભ લેવા દો, મારા હાથમાં ખજવાળ આવે. પ્રભુ રાઘવે કહ્યું છે, લખન, બાકીનું બધું જે સૈન છે અસુરોનું એને મારવાની જવાબદારી તારા માથે નાખું છું. અને કૈલાસપતિ કે ભવાની, લખનની આંખ પર લાલ ઘઉં થઈ છે, લખનના બાથા મારેલા બાણો જાણે ઊંચા નીચા થવા લાગ્યા છે અને લખને પણ બાથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ટેકીને બાણો છોડ્યા છે. એક એક બાણમાં સહસ્ત્ર સહસ્ત્ર બાણો થયા છે, જોત જોતામાં તમામ અસુરોનો સંહાર કર્યો છે અને પૃથ્વીને જાણે કે અસુરોથી નિષ્કંટક કરી છે. તમામ અસુરોનો સંહાર થતાની સાથે આનંદ આનંદ વ્યાપ્યો છે. વિશ્વામિત્ર તમામ મહર્ષિઓ ખૂબ આનંદિત થયા છે. યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો છે. વિશ્વામિત્રના મનમાં એમ થાય છે, અસુરો મર્યા, હવે પ્રભુ મારી પાસે રજા માગશે અને એમ કહે છે, ગુરુદેવ હવે કૃપા કરો, અમે ફરીવાર અયોધ્યા જઈએ. વિશ્વામિત્ર હૃદય દુઃખી બન્યું છે, પ્રભુ રાઘવ મારાથી દૂર જશે. આમ જ્યાં વિચાર કરતા હોય એ જ વખતે આ બાજુ વિશ્વામિત્ર એની પાસે જનક વિદેહીના પત્રો આવ્યા છે, કંકોત્રી આવી છે. મારી પુત્રી જાનકીજી, એનો ધનુષ યજ્ઞ અમે કરી રહ્યા છીએ, ધનુષ ભંગ જે કરશે એની મારી દીકરી જાનકી વર્ષે, એ કંકોત્રી વિશ્વામિત્રના હાથમાં આવી છે. મનમાં વિચાર થયો, મોકો છે પ્રભુ રાઘવને રોકી રાખવાનો. પ્રભુ રાઘવ અને લખન બંને ભાવે બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરતા હોય વિશ્વામિત્રજી ત્યાં પહોંચ્યા છે અને કહ્યું છે, રામ લખન એક વાત કહું, બોલો ગુરુદેવ. જનક વિદેહી ધનુષ યજ્ઞ કરી રહ્યા છે, આપણે ત્યાં જાશું, બરાબર સમજો, ધનુષ યજ્ઞ કરી રહ્યા છે ત્યાં આપણે જાશું. ધનુષ ભંગ થવાનો છે એવો શબ્દ ન બોલ્યા, ધનુષ ભંગ શબ્દ એટલા માટે ન બોલ્યા વિશ્વામિત્રે મનોમય વિચાર કર્યો, વળી હું એમ કહું ધનુષ ભંગ થવાનો છે અને જાનકીજીનો સ્વયંવર રચાવવાનો છે, આપણે સ્વયંવરમાં જાશું. તો કદાચ રામ અને લખન એમ કહે છે, ગુરુદેવ માફ કરજો, અમને તો પિતાએ યજ્ઞના રક્ષણ માટે મોકલ્યા છે, અમને સ્વયંવરમાં જવા માટે મોકલ્યા નથી, અન્ન ના પાડશે તો આખો ખેલ મારો માર્યો જશે. એટલે બહુ બુદ્ધિનો ઉપયોગ કરીને બોલ્યા છે, ધનુષ યજ્ઞમાં આપણે જાશું. અને યજ્ઞ શબ્દ આવતાની સાથે જ તુરંત પ્રભુ રાઘવે વાતનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે, હા પિતાજી, હા ગુરુદેવ. સાંભળો ગુરુદેવ, જનક વિદેહીની વાત તો અમારી રાજ કચેરીની અંદર ઘણે ફેરી નીકળે છે. પિતા અવધપતિના મુખ થકી પણ વિદેહીને મહત્વતાના શબ્દો તમે ઘણી ફેરી સાંભળ્યા છે. પિતા પણ ઘણી ફેરી મને કહેતા, બેટા એકવાર જિંદગીમાં તમે વિદેહીના દર્શન કરશો. અને ભક્તો, વિદેહીની વાત બહુ ન્યારી છે. વિદેહીની વાત તો ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં વારંવાર લાવ્યા છે. ભગવાન શ્રીહરિ કે વિદેહી જેવો તો કોઈ પુરુષ હોય, એક હાથ અગ્નિ ઉપર પડ્યો હોય ને એક હાથ નારીના ઉપર અપસરા ઉપર પડ્યો હોય, તેમ છતાં હરખ શોક ન થાય આટલી સ્થિતિને પામેલા વિદેહી પુરુષ છે. સુખદેવજીને તમે કલ્પના તો કરો, વેદ વ્યાસે એમ કહ્યું, બેટા ગુરુ કરને તો તું વિદેહી ને કરજે, એહી વિદેહી, ગુરુ કરવા જોગ જો કોઈ હોય તો જનક વિદેહી છે, વિદેહી ની વ્યાત બહુ ન્યારી છે, બહુ ન્યારી છે. જો કે ભક્તો, ગ્રસ્થ ગમે તે સ્થિતિને પામેલો હોય પરંતુ એની પ્રત્યે અહોભાવ પ્રગટ થવાની થોડું કઠણ કામ છે. તરત મનમાં એમ થાય એ સ્થિતિ છે પણ ગ્રહસ્થ છે ને. પણ ભગવાન સ્વામિનારાયણ વારંવાર એક વાત બહુ સાવધાન રીતે બતાવતા ભગવાન શ્રીહરિએ બહુ અદભુત વાત વચનામૃતમાં બતાવી કે ત્યાગી છે પણ વાસનિક છે, ગ્રહસ્થ છે પણ નિર્વાસનિક છે. તો ત્યાગી કરતા પણ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે જો નિર્વાસનિક છે તો. નિર્વાસનિક વ્યક્તિની બહુ મોટી મહાનતા છે. અને સ્વામી વાતો પણ લખ્યું, સ્વામી કહે અમે કેટલાકને દર્શન આપવા જઈએ છીએ અને કેટલાકના તો દર્શન કરવા જઈએ છીએ. ગ્રહસ્થ ભક્તો પણ એવા હોય જે દર્શન કરવા જોગો હોય. પણ ગ્રહસ્થની મોટપ સમજવી કઠણ છે. તમે કલ્પના કરો વિદેહીની મોટપ સુખદેવજી જેવા આત્માને અંદર રમણ કરનારા પુરુષ ન સમજી શક્યા. એના મનમાં એમ થઈ ગયું કે ગ્રહસ્થ છે ને ગમે તેમ તો એમ એને મારે ગુરુ કરવાનો. પણ પિતાશ્રીને આજ્ઞા જાઓ તો ખરો. પ્રસિદ્ધ પ્રસંગ, સુખદેવજી મહારાજ વિદેહીની રાજસભાની અંદર પ્રવેશ કરીને પધાર્યા છે. પણ રાણીની સાથે વિદેહીને બેઠેલા જોતાની સાથે મનમાં એમ થયું, ઓહો આટલી બધી સમૃદ્ધિ, આટલું બધું રાજ્ય, અને આ બધી સમૃદ્ધિ પછી વિદેહી નિર્લેપ કેમ હોઈ શકાય, અને આને ગુરુ કેમ કરવા. પણ વિદેહી તો સમર્થ પુરુષ છે, આખી વાતને સમજી ગયા. સુખદેવજી મહારાજને કહ્યું છે, સુખદેવજી આ પધાર્યા આપને ખૂબ આનંદ થયો પણ આપે બે દાડા રોકાવાનું છે ભલે, અને આજ મારા રાજમહેલમાં ભોજનનું આમંત્રણ છે. રાજમહેલમાં ભોજન કરવા બેસાડ્યા, સુંદર સોનાના થાળની અંદર વિવિધ પ્રકારની આઈટમો પીરસી, હજુ તો કોળીઓ હાથમાં લઈને મોઢામાં મૂકવા જાય, ઉપર અવાજ આવ્યો ટક ટક, ઊંચે જે જોયું પાતાળ દોરડામાં એક મોટો પથ્થર બાંધેલો અને દોરડું થોડુંક તૂટેલું, થોડુંક તૂટવાનું બાકી, અને તૂટે ત્યાં પૂરું થઈ જાય. અને આ ઘટના સુખદેવજી મહારાજ જોઈ ગોઠણિયા ભરી થઈ ગયો, બે ચાર બુકડા જમ્યા નો જમ્યા ઉભા થઈ અડફ લઈને બાય. રાજ કચેરીની અંદર જ્યારે વિદેહીની પાસે આવ્યા ત્યારે વિદેહી પ્રશ્ન કર્યો છે, સુખદેવજી ભોજન કર્યું? તો હા. કેમ, બરાબર ભોજન હતું? કોને ખબર કેવું હતું. કેમ, અરે મેં તો આજ્ઞા કરી હતી સોનાના થાળની અંદર 32 પ્રકારના પકવાનો બનાવજો. બોલો સિપાયો. ને સિપાહીને બોલ્યા, સિપાયો સુખદેવજી મહારાજને ભોજન કેવું આપ્યું હતું, શેમાં ભોજન આપ્યું હતું? અરે સોનાના થાળમાં 32 પ્રકારના પકવાનો આપ્યા હતા. સુખદેવજી મહારાજ, આ સિપાહીઓ કહે છે 32 પ્રકારના પકવાનો હતા અને સુવર્ણના થાળમાં હતા, તો આપને ખબર નથી? શું જમ્યા? તો ખબર છે ને, ઉપરથી દોરડું તૂટું તૂટું થયું હતું. રખે દોરડું જો તૂટી જાય તો મારું અચ્યુતમ કેશવમ થઈ જાય એમ હતું. માટે મન ભોજનમાં લાગ્યું નહીં. અને આટલા શબ્દ સાંભળતા વિદેહીના મોઢામાં તે શબ્દ નીકળ્યા, બસ સુખદેવજી મારી પણ એ જ પોઝિશન છે. સોનાના થાળમાં 32 પ્રકારના પકવાન